मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूली भद्राद्या जैन धर्मोस्तु मंगलम अज्ञान तेमिरांधानां ज्ञानांजन शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे महादेव्याकुक्षीरत्नम् शब्दजेतरवात्मजम् राजचंद्रमहं वंदे तत्वलोचनगायकं प्रातत्वलोचनगायकं
चंद्रवचनामृत आंख 254 अपनो स्वाध्याय चालू छे। मुमुक्षुता उत्पन्न थया पछी पण मार्ग प्राप्ति ने रोकनारा त्रण कारणों आलोकनी अल्पपण सुखेच्छा परम दैन्यता नी ओछाई अने पदार्थनो अनिर्णय आ त्रण कारणों में एक कारण में लोकनी अल्पपण सुखेच्छा विषे आपणे गया स्वाध्याय में विचारणा करी के जेने कारणे जीवनी योग्यता रोकाई जाए। बीजू सत्पुरुष में ज परमेश्वर बुद्धि एने ज्ञानीओए परम धर्म कहो छे अने ए बुद्धि परम दैन्यत्व सूचवे छे जेथी सर्व प्राणी विषे पोतानु दासत्व मनाय छे अने परम योग्यतानी प्राप्ति होय छे। ए परम दैन्यत्व ज्यां सुधी आवरित रह्यूं छे त्यां सुधी जीवनी योग्यता प्रतिबंधयुक्त होय छे। बीजू कारण छे परम दैन्यतानी ओछाई। परम दैन्यपणू दासत्वपणू परम कृपाणु देवे कह्युं छे आखा जगतना शिष्य थवा रूपे दृष्टि जेने वेदी नथी एने योग्यता में बहु मुश्किली पड़े। परम दयनीयपण दास बुद्धि दीनता लघुता जेवी दोहरा में कहूं नथी लघुता के दीनता। जगतना जीवनी अंदर जो मोटा में मोटू दूषण हो बधा दोषनो कारणरूप एवो महादोष ते स्वच्छंद 416 में परम कृपाणु देवे कहूं कि जीव में त्रण दोष कीधा हूँ जाणु छु बीजू परिग्रह उपरनो प्रेम अने त्रीजू लोक प्रतिबंध पण आ बधाए दोष छे એનું મૂળ કારણરૂપ મહાદોષ જો હોય તો તે સ્વચ્છંદ। આ સ્વચ્છંદ છે એ પોતાનું હુંપણાનું અભિમાન અહંકાર બુદ્ધિ એ એટલી બધી અહંકાર બુદ્ધિ જીવની અંદર જાગૃત હોય છે અનાદિના સંસ્કારને કારણે આ જીવમાં અહંકાર બુદ્ધિ એટલી બધી હોય છે કે એ અન્યનું દાસત્વ સ્વીકારતો નથી એની ભૂમિકામાં બેસતું જ નથી। જ્ઞાની પુરુષ કહે છે કે આ જ્યાં સુધી આ બુદ્ધિ જશે નહીં જીવનો સ્વચ્છંદનો નાશ નહીં થાય ત્યાં સુધી એ જગતમાંથી મેળવી નહીં શકે. એને જ્યાં સુધી દાસબુદ્ધિ નથી આવી ત્યાં સુધી જગતમાંથી જે કંઈ પ્રાપ્ત કરવાનું છે એ કરી શકશે નહીં. ભગવાન મહાવીરે ઉત્તરાધ્યયન સૂત્રની અંદર એક અધ્યાય લખ્યો છે, આપ્યો છે એમના ભાષણમાં, એનું નામ આપ્યું છે વિનય. આપણે સામાન્ય રીતે એમ સમજીએ વિનય એટલે સદગુણીનો, વડીલોનો, ગુણીજનોનો આદર કરવો તે વિનય. પણ ભગવાને ત્યાં જુદી જ વાત લખી છે ઉત્તરાધ્યયન સૂત્રમાં કે ગુણના આધારે, શ્રેષ્ઠતાના આધારે વિનય એ તો લૌકિક વિનય છે. આ મોટો છે, આ શ્રીમંત છે, આ પદાધિકારી છે, આ પ્રકારનો કોઈ જ્ઞાની છે, આ વિદ્વાન છે, સંસારના સંબંધની અંદર કોઈ લૌકિક મોટાઈ છે, આ ટ્રસ્ટી છે, એના પ્રત્યે જીવ જે આદર રાખે તે તો લૌકિક આદર છે, વ્યવહારિક છે. કારણ કે એ આદરની કઈ ને કઈ મૂલ્યતા છે કે આને કારણે છે, અધરવાઇઝ નોટ. એટલે ઉતરવા મળનાર કોડીનો એનું માન ક્યાં સુધી છે? તો કે માન શેને છે? તો ખુરશીને છે. જો ખુરશી ઉપરથી નીચે ઉતરી જાય તો વાત પૂરી થાય. એમ જગતની અંદર આપણી વિનયની પરિભાષા કેવી છે? લૌકિક, વ્યવહારિક, અપેક્ષિત. જ્ઞાની પુરુષ કહે છે કે જગતને બીજા જીવ પ્રત્યે જે આદર હોવો જોઈએ એ સહજ હોવો જોઈએ. સહજ એક ચૈતન્ય છે, માત્ર જીવ છે, ચૈતન્ય છે. છ દ્રવ્યની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દ્રવ્ય એ છે અને એને માટેની દ્રષ્ટિ સર્વ જીવ છે. સિદ્ધ જગતના આત્મવત સર્વભૂતેષુ, વૈદિક સંસ્કૃતિમાં એ મંત્ર કયો છે, આત્મવત સર્વભૂતેષુ. જગતનો કોઈ પણ જીવ, નાનો કે મોટો, ક્ષુદ્ર કે મહાન, ગમે તે હોય, પણ એ જે ચૈતન્ય તત્વ એનામાં રહેલું છે એ ચૈતન્ય તત્વ પ્રત્યે જેને નમસ્કારનો ભાવ છે, સહજપણે સહજપણે એની કોઈ પદ પ્રતિષ્ઠા હોય કે ન હોય, એને માટેનું કોઈ લૌકિક કારણ હોય કે ન હોય, નરમાં નારાયણને જોવાની દ્રષ્ટિ, એને વિનય કહ્યો છે શાસ્ત્રમાં. વિનય આને કે કૃપાળુ દેવે અહીંયા પરમ દૈન્યત્વ કહ્યું છે. અમે તો દાસાનું દાસ છીએ, શબ્દ મૂક્યો છે, અમે તો દાસાનું દાસ છીએ. જગતની અંદર પ્રત્યેક જીવોની અંદર કઈ ને કઈ વસ્તુ એવી હોય છે કે જે આપણી અપૂર્ણતાને પૂર્ણ કરવામાં મદદરૂપ થાય છે. જે આપણને ખ્યાલ નહીં આવે, પ્રત્યેક જીવ એની પાસે કઈ ને કઈ ચીજ એવી હોય છે કે જે આપણી અધૂરપ, આપણી ઉણપ, આપણી અપૂર્ણતા એને પૂર્ણ કરવામાં સહાયક થાય છે. કોઈ જીવ એવો નિકમ્મો નથી. આપણે કહીએ કે આપણે બધી જ વાતે શ્રેષ્ઠ છીએ અને આપણે જેમાં એનાથી આપણા કરતા એક પણ વસ્તુમાં એમાં શ્રેષ્ઠતા નથી, આવું બનવું સંભવિત નથી. ગમે તે જીવ ગમે તે કક્ષામાં હશે, આ જે દ્રષ્ટિ છે આ જ્ઞાનીઓની દ્રષ્ટિ છે. એટલે એણે જગતના જીવ પ્રત્યે એવો ઉત્તરા, આપણું જે તત્વાર સૂત્ર છે એમાં ઉમાસ્વાતી મહારાજે એ એક સૂત્ર આપ્યું, બીજું જૈન દર્શનનું, પરસ્પરોપગ્રહો જીવાનામ. આ જગતમાં જેટલા જીવો છે એ બધા પરસ્પર એકબીજાને ઉપકારી છે અને સહાયક છે. જગતના તમામ જીવ દ્રવ્ય એકબીજાના ઉપકારી છે અને સહાયક છે. જો દ્રષ્ટિ કેળવવામાં આવે તો આ સહાયક છે. કોઈને કોઈ જીવની સહાયતાથી જ આ જીવ કંઈ ને કંઈ શીખો છે. એને કદાચ ખ્યાલમાં નહીં આવે કે હું કેના થકી આ શીખો, એના લક્ષમાં નહીં આવે કે મારા વિકાસમાં કેટલા જીવોનો સાથ છે, સહયોગ છે, એ એના લક્ષમાં નહીં આવે. પણ છતાં હકીકત આ છે, હકીકત આ છે. તો આવી દ્રષ્ટિ જ્યારે એમ થાય કે જગતના પ્રત્યેક જીવો મારા ઉપકારી છે, વિનય ભાવ એ અત્યંત સાહજિક છે. આપણે જેને કહીએ કે રિસ્પેક્ટ એવરીબડી, તો એ લૌકિક છે. એ રિસ્પેક્ટ આ ટીચર છે માટે, આ ઓફિસર છે એટલે, આ કોઈ લૌકિક મોટો છે એટલે, એ રિસ્પેક્ટ ઇટ ઇઝ એ રિલેવન્ટ ટર્મ. રિસ્પેક્ટ એવરીબડી ઇટ ઇઝ એ રિલેટિવ, સાપેક્ષ છે કે આ આવો જેવો મોટો એવા પ્રમાણમાં રિસ્પેક્ટ વધારે, રાજા છે ને, પ્રધાન છે ને, એ પ્રકારે રિસ્પેક્ટ હોય. જૈન દર્શનમાં પ્રત્યેક જીવ પ્રત્યેનો આદર કીધો છે. એ આદરને રિસ્પેક્ટ શબ્દ નહીં કહી શકાય, એને કહેવાય છે રેવરન્સ ટુ ઈચ સાઉલ, રેવરન્સ ટુ લાઈફ. જ્યાં જ્યાં જીવન છે ત્યાં ત્યાં તેનો આદર છે, જ્યાં જ્યાં જીવ છે ત્યાં ત્યાં તેનો આદર છે. આ પરમ દૈન્યની વાત છે. અને આ પરમ દૈન્ય કેવી રીતે આવી શકે? આનો આદર્શ તો જોઈને, આપણને મોડેલ તો જોઈને કે આવું પરમ દૈન્ય પણ કોની પાસેથી શીખાય? એટલે કે છે સત્પુરુષમાં જ પરમેશ્વર. આ સત્પુરુષના જીવનમાં જોશું તો જગતના એક જીવ પ્રત્યે પણ વિરાધનાનો ભાવ એનો હોઈ શકે નહીં. ગમે તેવો જીવ ક્ષુદ્ર અવસ્થામાં હોય તો પણ સત્પુરુષની દ્રષ્ટિમાં એ જીવ પ્રત્યેની શું મહત્તા હોય? એક નાનું એવું જીવ ચાલ્યો જતો હોય તો રજોહરણથી પહેલા આમ જરા બાજુ ઉપર કરે, અથવા મોરપીઠથી જરા એની જૈણા લે, પરમાર્જના કરે, અને પછી એ જ્ઞાની પુરુષ પોતાનો વ્યવહાર કરે. આપણને એમ થાય કે શું આમની અંદર છે, પણ એનામાં કઈ દ્રષ્ટિ છે? ચૈતન્ય તરફના આદરની દ્રષ્ટિ છે. એટલે પરમ કૃપાળુ દેવે નિરાંત, કોળી, ભોજો, ભગત આ બધા લોકોની વાત કરીને કહ્યું છે કે અમને તો એનું દાસત્વ પ્રિય છે. આ બધા જગતના જીવો છે એનું દાસત્વ પ્રિય છે, કારણ કે અમે એની પાસેથી કંઈ ને કંઈ શીખીએ છીએ. અમે એની પાસેથી અમારો સ્વછંદ, અમારો અહંકાર નષ્ટ થાય છે. જગતના જીવનો અહંકાર તો જ નાશ પામે જો જગતના સર્વ જીવો પ્રત્યે એને વિનય બુદ્ધિ પ્રગટે તો. નહીં તો અહંકારની નાશ થવો બહુ દુર્લભ છે, દુષ્કર છે. સત્પુરુષમાં જ પરમ બુદ્ધિ એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે, અને એ બુદ્ધિ પરમ દૈન્યત્વ સૂચવે છે. પરમ દૈન્યત્વ, આત્મા પ્રાપ્ત થયો જ્યારે અજ્ઞાન ટળ્યું ત્યારે શિષ્યના મોઢામાંથી જે વાત નીકળે છે, દાસ દાસ હું દાસ છું તેહ પ્રભુનો દીન, દાસત્વની ભાવના આવે. સ્વામિત્વની ભાવનાથી જીવ ક્યારે કંઈ શીખી શકશે નહીં. પેલા રાજાને પણ એક એના ચમાર પાસેથી વિદ્યા લેવી હતી, આંબાને ઝુકાવી દે અને કેરી તોડી લે, આવી વિદ્યા એની પાસે હતી. શ્રેણિક મહારાજાએ અભયકુમારને કહ્યું કે આંબાની કેરીઓ કેમ તોડાય છે, કોઈ આવતું તો નથી. તપાસ કરતા ખબર પડી કે એક બહાર ચમાર છે અને એની પાસે વિદ્યા છે કે આંબાને ઝુકાવી દે છે અને કેરી મેળવી શકાય છે. રાજા કે આપણે વિદ્યા શીખવી છે, આપણે વિદ્યા શીખવી છે, ભલે કે બોલાવી દઈ. ઓલા બેસાડો નીચે, બે જા, રાજા બેઠા સિંહાસન ઉપર, અને શીખડાવી દે મંત્ર બધો. ખૂબ પ્રયત્ન થાય પણ રાજાને મંત્ર આવડે નહીં, વિદ્યા ચડે નહીં. અભયકુમાર હસે, ઉભા ઉભા શું કરે બીજું. રાજા છે ને સામે, એને શું કહેવાય બીજું. કહ્યું કે હવે કઈ મંત્રીશ્વર આમાં કઈ તમે આમાં ઉપાય બતાવો, આ શું થાય. તો કે સાહેબ ક્યાંથી ચડે, એ નીચે બેઠો છે અને તમે સિંહાસને બેઠા છે. વિનયનો અભાવ છે, વિદ્યા નહીં મળે. વિનયનો અભાવ છે, વિદ્યા મળશે નહીં. આને સિંહાસન ઉપર બેસાડો, તમે નીચે બેસો. જગતનો પોતાનો અહમ ટળે નહીં. અહમ બુદ્ધિ જાગૃત હોય ત્યાં સુધી આપણે કોઈ પાસેથી શું શીખીએ. આપણે કોઈની સાથે જઈએ, ભાવ એ જ લઈને જાય કે હું બધું જાણું, મને બધી ખબર છે, એ ભલન ગમે તે હોય, મારી પાસે કંઈક છે જ. આવી મનોદશાવાળો, આવી માનસિકતાવાળો જીવ કોઈની સાથે બેસે, સત્સંગ કરે, શું શીખીને આવે? તોલન કરે, માફ કરે, આનું આમ ને આનું આમ ને આનું આમ. તમે તોલન કરવા મોકલો તો પરીક્ષા લેવા મોકલો, ઓડિટ કરવા મોકલો. તું ઓડિટ કરવા ગયો હતો કે સ્વાધ્યાય સાંભળવા ગયો હતો? આવે જ નહીં, કેટલી વસ્તુ ખસી જાય, છટકી જાય. જગતની અંદર કહ્યું છે આ દાસત્વ બુદ્ધિ જોઈએ. અહંકારનો નાશ બહુ દુષ્કર છે. સૂક્ષ્મ અહંકાર અનાદિનો બેઠો છે. જે જે પર્યાય ધારણ કરી છે તે પર્યાયની અંદર જે પોતાની સ્થિતિ છે એનો સૂક્ષ્મ અહંકાર એટલો બધો ગાઢ હોય છે, એટલો બધો પ્રકૃષ્ટ હોય છે. જ્ઞાનીઓએ કહ્યું છે કે પેલા સર્વ જીવો પ્રત્યે વિનયનો ભાવ આવ્યા વિના આ અહંકાર ટળે નહીં, આ સ્વચ્છંદનો નાશ ન થાય. અને સ્વચ્છંદનો નાશ ન થાય ત્યાં સુધી એ જ્ઞાની પુરુષ પાસેથી પણ આ જીવ કંઈ શીખી શકે નહીં. એટલે અહીંયા કહ્યું છે પરમ દૈનત્વ, એ બુદ્ધિ, આવી બુદ્ધિ જોઈએ. બુદ્ધિ એટલે જગતના સર્વ જીવો કંઈ ને કંઈ મારા ઉપકારી છે. અને એ ભાવ ઉત્કૃષ્ટપણે લાવવા માટે થઈ અને 20 દોરામાં કહ્યું છે અધમા દમ અધિકો પતે સકળ જગતમાં હું એ નિશ્ચય આમ્યામિના સાધન કરશે શું. આખા જગતની અંદર, આખા વિશ્વમાં, જીવ સૃષ્ટિમાં જીવને જ્યારે એવો ભાવ આવે કે હું તો અધમ માધમ છું, બીજા કંઈ ને કંઈ મારાથી કોઈ બાબતમાં કંઈ ને કંઈ તો આગળ છે જ, આવો જ્યારે પોતાને વેદન થાય, પોતાની લઘુતાનું, પોતાની દીનતાનું, જગતના જીવો પ્રત્યેનો આદર થાય. આ મહાવીરની વિનય દ્રષ્ટિ એ આખી મૈત્રીનો આધાર છે, ક્ષમાપનાનો આધાર છે. જગતના જીવોની ક્ષમાપના શા માટે? જગતના જીવોની મૈત્રી, મૈત્રી તો કે મહાવીરની. કેવી મૈત્રી મહાવીરની? તો કે જગતના તમામ જીવોની. ભગવાન મહાવીરની મૈત્રી જગતના તમામ જીવોની. આવી મૈત્રી એ તો આધાર મહાવીરનો, ક્ષમાપનાનો આધાર એ મૈત્રી. કોઈ પણ જીવની આરાધના નહીં, વિરાજના નહીં, સતામણા નહીં, કિલામણા નહીં, દુભાવણી નહીં. વિનયની કોઈ પરાકાષ્ઠા છે અને એ કંઈ પણ જાણતા અજાણતા થયું હોય, સૂક્ષ્મતાથી બાદરતાથી થયું હોય, તો પણ ક્ષમાપનાનો ભાવ, પ્રાયશ્ચિતનો ભાવ, દેવગુરુની સાક્ષીએ એનો પ્રાયશ્ચિતનો ભાવ, આટલી નમ્રતા, આટલી દીનતા, આટલી લઘુતા, આટલી રુજુતા. જીવને, આત્માને મલિનતા ક્યાંય લાગવા દેતો નથી. બધી જ કર્મોની મલિનતા ખસતી જાય છે, આત્માની શુદ્ધિ થતી જાય છે. એ શુદ્ધિનો આધાર જગતના જીવો પ્રત્યેનો મૈત્રીનો ભાવ. ખામે એમી સવ જીવે. જગતની અંદરના બધા શાસ્ત્રો છે, પણ ક્યાંય આ આપણને જે અધ્યાત્મ દર્શનની અંદર જે શબ્દ પ્રયોગ છે, હું સર્વ જીવોને ખમાવું છું, કહ્યું કે હું સર્વ માણસોને ખમાવું છું. જગતના જીવોની સંખ્યામાં માણસો તો આંધણમાં ન આવે. જે માનવતા માનવતા લઈને મંડી પડ્યા છે એ માણસો તો આમાં સાંધણમાં ન આવે. 4 અબજ, 5 અબજ, બીજું શું, સંખ્યા જ છે. ખામે મી સર્વ જીવે નિત્ય મેં સર્વ ભૂયસુ વેરમ મજ્જન કેણે. જગતના કોઈ જીવ પ્રત્યે મારે દુશ્મની નથી. કયો જીવ? માણસ. કોઈ પણ અવસ્થામાં, કોઈ પણ પર્યાયમાં એ છકાઈના જીવોની આ પ્રકારની એની દ્રષ્ટિ, એ રેવરન્સ, એની આદરની સર્વ જીવ છે સિદ્ધ સમ. શબ્દ પ્રયોગ જીવનો આવે, માણસનો ન આવે. આત્મવત સર્વ ભૂતેશુ, ભૂત માત્ર, પ્રાણી, પ્રાણને ધારણ કરનાર જગતના સર્વ જીવો. તો આવી દૈન્યતા છે જેથી સર્વ પ્રાણી વિશે પોતાનું દાસત્વ મનાય છે અને પરમ યોગ્યતાની પ્રાપ્તિ હોય છે. એનાથી થાય છે શું? પરમ યોગ્યતાની. બાકી સંસારમાં લેણ દેણના સંબંધ અને પદ પ્રતિષ્ઠાના સંબંધથી વિનય વિવેક હોય એ તો હોય, અને ન હોય તો એ એક પ્રકારના ગણિત બધા વ્યવહારિક છે, એને અહીંયા કાંઈ સંબંધ નથી. આપણે તો એ જ વિનયથી ટેવાયેલા છીએ અને એને આપણે વિનય શબ્દ સમજતા નથી. એટલે આપણે વિનયનો અર્થ ન સમજીએ એટલે આપણે બીજો કયો શબ્દ વાપરીએ છીએ? વિવેક. વિવેક એ વિનય નથી હો, વિવેક એ વિનય નથી. પરમાર્થનો ભાવ આપણે પકડીએ તો ખબર પડે. વિવેક આખી જુદી વસ્તુ છે અને વિનય પદાર્થની યથાર્થ સમજણ, એ વિવેક, એ તત્વની યથાર્થ સમજણ એ વિવેક છે. અને વિનય એ તો આ પ્રકારનો વ્યવહારનું અંગ છે અને આપણે એને વિવેક કહીએ. આ ઘરમાં મોટા આવ્યા ને પગે લાગો એનો વિવેક છે, ફલાણા ભાઈ આવ્યા ને આપણે એનું સ્વાગત કરીએ એનો વિવેક છે, આ એનો આમ કરીએ એનો સત્કાર કરીએ એનો વિવેક છે, અહીંયા આટલા પૈસા આપીએ ને આટલા ન આપીએ આપણો વિવેક છે. વિવેક જુદી વાત છે. જીવ અજીવનો ભેદ, નિત્ય અનિત્યનો ભેદ, શાશ્વત અને ક્ષણભંગુરતાનો ભેદ, હિત અહિતનો ભેદ, આ જે ભેદની દ્રષ્ટિ છે અને એની અંદર પ્રેય શું, શ્રેય શું, કલ્યાણકારી શું, અકલ્યાણકારી શું, આત્મિક શું અને અનાત્મિક શું, સ્વ શું અને પર શું, જળ શું અને ચૈતન્ય શું, એ જે આખી તાત્વિક દ્રષ્ટિ છે એ દ્રષ્ટિને વિવેક, ધર્મનું નામ વિવેક છે. વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજવું, યથાર્થ નિર્ણય થવો, યથાર્થ વસ્તુ ગ્રહણ કરવી, એના ગુણધર્મ ગ્રહણ કરવા, આ વિવેક છે. અને વિનયની અંદર લૌકિક વિનય આ પ્રકારનો છે. દુનિયામાં આપણે દુનિયાદારીમાં જે વિનય કરીએ કે ભાઈ જેની શ્રેષ્ઠતા છે એને આપણે વિનય કરીએ, શ્રેષ્ઠતા ન હોય તો પછી એ આપણા વિનયનો અધિકારી નહીં ને. આપણે તો સમજીએ છીએ ને કે પેલા આપણી પાસે ગણિત સીધું કે નાનાનો વિનય કરવાની જરૂર કઈ જરૂર નથી. આપણે એને તો તમાચા જ મારવાનો હોય, ગમે તે પ્રકારનું. વાત જ જુદી છે. પરમાર્થ માર્ગની અંદર આ જીવને નાનાનો વિવેક ન હોય એ સ્વચ્છંદ છે, એ વાત પકડાય છે. એ અહંકાર છે એ પકડાય છે. આપણે ઘરમાં નોકરોનો વિવેક વિનય ન હોય, ફલાણાનો ન હોય, એ આપણો સૂક્ષ્મ અહંકાર છે, એ વાત મગજમાં ક્યાંય બેસે? કે કેટલાય લોકો સાથે આપણે આ પ્રકારના જે ભેદ કરતા હોય છે એની અંદર એ ભેદનો આધાર એની શ્રેષ્ઠતા કે આપણો અહંકાર બુદ્ધિ. આપણી અહંકાર બુદ્ધિ, અનાદિ સ્વપ્ન દશાને લીધે જીવને ઉત્પન્ન થયેલો એવો અહંકાર, અહમત્વ, અહમ બુદ્ધિ, આ અહમ બુદ્ધિ શું છે, કેટલું સૂક્ષ્મ છે. જગતના બધા જ જીવોની બધી જ પર્યાવરણની અંદર આ જીવ જઈને આવ્યો છે, કેની સાથે કયો સંબંધ એ લાગુ કરશે? માતાનો, પિતાનો, વડીલનો, ગુરુનો, અમલદારનો, ઓફિસરનો કયો સંબંધ લાગુ પડશે? અનાદિ અનંતનો સંસારના પરિભ્રમણમાં કયો સંબંધ શાશ્વત છે? કઈ પ્રકારના એ લેખાજોખા કરશે? તો જે જગ્યાએ જે પર્યાયમાં ઉભો છે એ પર્યાયના આધાર ઉપર એને દેહ અને દેશના સંયોગોનો અભિમાન, આ અભિમાન જીવતો છે એના આધાર ઉપર એને વ્યવહાર કર્યો છે આજ સુધી જગતમાં. જેટલા ભાવ કર્યા, જેટલા દેહ ધારણ કર્યા, જેટલા જન્મ ધારણ કર્યા, જેટલું પરિભ્રમણ કર્યું, પ્રત્યેક પરિભ્રમણમાં એને શું કર્યું છે? પોતાને મળેલો જે પર્યાય ધર્મ છે એનું અભિમાન ધારણ કરીને જગતના અન્ય જીવો સાથેનો વ્યવહાર કર્યો છે. જ્યાં લાભ મળતો હોય ત્યાં એના ચરણમાં પડી ગયો હોય છે, અને જ્યાં એનો સ્વાર્થ ન સરતો હોય એને ગાળો દઈને આવ્યો છે. આ અહંકાર શબ્દ શાસ્ત્રીય છે, સમજવો બહુ આકરો છે. અહંકાર અને મારામાં અહંકાર નથી, નિરહંકાર એ શબ્દ વીર ભગવાને વાપર્યો નહીં, કારણ કે નિરહંકારમાં પણ અહંકાર શબ્દ બોલવો પડે ને. મહાવીરે શબ્દ મૂક્યો વિનય. ધર્મનું મૂળ વિનય કીધું છો, ધર્મનું મૂળ વિનય છે. સદગુરુની આજ્ઞા, સદદેવ, સદધર્મ એનો ધારણ સેનાથી કરવાનો? વિનયથી. એ ઉદયરત્ન વિજયજી મહારાજ સાહેબે જે ચાર શ્રદ્ધાએ કીધી છે એની અંદર આજે માન સજાયની સામે વિનય શબ્દ મૂક્યો છે. માનનો બિલકુલ સામે હજી આપણે નમ્રતા શબ્દ મૂકીએ છીએ, એ નમ્રતા શબ્દ પણ હજી આપણને પૂરેપૂરો ન્યાય નથી મળતો એનાથી. નમ્ર થવું તો કે નમન નમન મેં ફેર હૈ બહુત નમે નાદાન, પણ અંદરનો વિનય, રેવરન્સ ટુ લાઈફ, અદ્ભુત વાત છે. એને કહે છે કે એ પરમ યોગ્યતાની પ્રાપ્તિ હોય છે. વિનયથી પરમ યોગ્યતાની પ્રાપ્તિ હોય છે. યોગ્યતા વિના ધર્મનું પરિણમન થતું નથી. આ જીવને પૂર્વે અનંતવાર એવા જ્ઞાની પુરુષોનો જોગ થવા છતાં યોગ્યતાના અભાવને કારણે જીવમાં ધર્મનું પરિણમન થયું નહીં. બોધ મળવો છતાં બોધી ન મળી, યોગ્યતાનો અભાવ. અને આ યોગ્યતા, એ યોગ્યતાને પ્રતિબંધયુક્ત હોય છે. અહીંયા કૃપાળુ દેવે શબ્દ લખ્યો છે, એની યોગ્યતા પ્રતિબંધયુક્ત હોય છે, એટલે કોઈને કોઈ પ્રકારનો પ્રતિબંધ એને લાગુ પડેલો જ છે. શું પ્રતિબંધયુક્ત છે? બહુ સૂક્ષ્મતાથી વિચાર કરવો પડે. રોજ બરોજના વ્યવહારમાં જે વસ્તુ આપણે ક્યારેય વિચારી નથી, એક ને એક વાત આપણે સાંભળીએ અને એ સાંભળતા આપણી યોગ્યતાને પ્રતિબંધયુક્ત કેમ આવે? કે કોઈને સાંભળે એટલે આપણને એમ થાય કે બસ એ મુક્તિ બાંધી છે, નથી બાંધી, વાત પૂરી થઈ ગઈ. કેટલી વાત આપણે એમાંથી છૂટી જાય. ફલાણા આમ છે, કોઈ કે શ્રીમદ રાજચંદ્રદેવ બરોબર દીક્ષા લીધી હતી, વાત પતી ગઈ ને. પ્રતિબંધની યોગ્યતા આપણને ખ્યાલમાં આવે છે? બાહ્ય આ પ્રકારના ધરી રાખેલા બાહ્ય આચાર વિચાર, વેશભૂષા, તિલક, માળા, ચિહ્ન, લિંગ, આ અનેક પ્રકારની ધારણાઓ મિથ્યા પડેલી છે. હજી ત્યાગ વૈરાગની, રિદ્ધિ સિદ્ધિની, ચમત્કારની, એને કારણે થઈને જીવ અનંતવાર આવા પુરુષોની પાસે અથવા આવા પરમ બોધની સમીપ ગયો હશે, છતાં બોધીનું પરિણમન ન થયું. બોધ મળવા છતાં કારણ ખ્યાલ આવે છે? કારણ એ જ, એની યોગ્યતા પ્રતિબંધયુક્ત હોય છે. અને પ્રત્યેકને પોતપોતાના પ્રતિબંધ છે, અને પ્રતિબંધનો આધાર પોતાનો સ્વછંદ. વસ્તુની ગ્રંથિઓ બાંધી લીધી છે, માની લીધી છે, અને એને કારણે જીવ ક્યારેક ખુલ્લો થઈને પરમ કૃપાળુ દેવે જે ભૂમિકા કીધી કે જેને સત પ્રાપ્ત કરવાની દ્રઢ જિજ્ઞાસા છે એને હું કંઈ જાણતો નથી. આ ભૂમિકામાં આપણે કેટલી વાર આવી શકીએ છીએ, ક્યારે આવી શકીએ છીએ? અને જ્યારે કોઈ આવો અદ્ભુત જોગ થયો હોય, આપણે જોગને ઓળખી ન શક્યા હોય અને આપણી યોગ્યતા પ્રતિબંધયુક્ત હોય, કેમ કે ઓળખવામાં જ બાધા, મૂળ જ વાંધો, કટલે મોટી ખોળ પાયો નબળે, તો મૂળ યોગ્યતાની ખામી શું આવીને ઉભી રહે? કે મૂળ યોગ્યતાની ખામીની અંદર એ જ વાત આવીને ઉભી રહે કે આપણે નક્કી કરેલી વાત સાથે પેલા મેળ ન બસે, એટલે આપણે ક્યારેય અર્પિત ન થઈએ. આવા સત્પુરુષોનો જોગ, તીર્થંકરોનો જોગ, જ્ઞાનીઓનો જોગ આ જીવને અનંત વાર થયો હોય, અરે જેમના વચન બળે જીવ નિર્વાણ માર્ગને પામે એવી સજીવન મૂર્તિનો જોગ થાય જીવને અને જીવ પામે ને, તો પામવા માટે આથી વધારે સારું નિમિત્ત કયું? તો જ્યાં સુધી નિમિત્તની વાત છે ત્યાં સુધી આ ઉત્કૃષ્ટ નિમિત્તને પામ્યો છે. જગતમાં આથી કોઈ શ્રેષ્ઠ નિમિત્ત હવે મળી શકે એવું એને છે નહીં. કે જેના વચન બળે જીવ નિર્વાણ માર્ગને પામે એવી સજીવન મૂર્તિનો જોગ થાય એથી વધારે નિમિત્ત હવે આ જગતમાં અસ્તિત્વમાં છે નહીં, અને છતાં એ પામ્યો નહીં. તો ઉપાદાનની ખામી, અને ઉપાદાનની ખામીની અંદર એ ઉપાદાન પોતાનું જે આત્મતત્વ છે એની અંદર રોકનાર શું છે? તો જીવને બે મોટા બંધન, એક સ્વચ્છંદ અને બીજો પ્રતિબંધ. જ્ઞાની પુરુષ લખે છે, કૃપાળુ દેવે તો પત્રમાં કહ્યું કે એકવાર સ્વચ્છંદ ગયો તો પ્રતિબંધ તો આપોઆપ ચાલ્યો જશે. સ્વચ્છંદ ટળતો નથી અને સ્વચ્છંદમાં આ લઘુતા ભાવ આવતો નથી જગતના જીવો પ્રત્યે. જે છે એનો આપણને સ્વીકાર નથી, આપણને શરત સાથે સ્વીકાર છે. આપણી શરત હોય છે દરેક બાબતમાં, કોઈને વિનય કરવો આપણી શરત, કોઈને આદર આપવો આપણી શરત, એવરીથિંગ ઇઝ એ કન્ડિશનલ. જ્ઞાનીઓ કે છે આ નહીં ચાલે, કારણ કે બધી જ વસ્તુ આપણે જાણવા નથી, આપણે જાણતા નથી. કોનો કયો ઉપકાર છે એ આપણી જાણમાં નથી, અને જો આપણી જાણમાં ન હોય તો આપણે ગણિત ઉપકારનું લેવું કે અપકારનું લેવું? આ મારો હિતકારી છે કે અમારો દુશ્મન છે, શું નક્કી કરવું? આપણે કંઈ જાણતા નથી એ શું છે. તો જગતને દુશ્મન માનીને વ્યવહાર થાય, ઉપકારી ઓળખાય તો સારી વાત છે, પણ ઉપકારી ન ઓળખાય તો એને અપકારી તરીકે સિક્કો મારવાનું પોસાય એમ નથી, પરમાર્થ માર્ગમાં ચાલી શકે નહીં. જીવની યોગ્યતા પ્રતિબંધયુક્ત હોય છે, પ્રતિબંધયુક્ત હોય છે, અનેક પ્રકારના પ્રતિબંધ. એટલે કે હું સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ, આગળના પત્રોમાં આવે છે, જ્ઞાની પ્રત્યેની અભિન્ન બુદ્ધિ શબ્દ મૂક્યો છે. કારણ કે જ્ઞાનીના ઉદય વ્યવહારમાં પણ આપણી પ્રતિબંધયુક્ત યોગ્યતા અડી આવે છે. જ્ઞાનીને વ્યવહાર છે, જ્ઞાનીને વ્યાપાર છે, એ એનો ઉદય છે, એ એની ઈચ્છા નથી, એ એનું સ્વરૂપ નથી, એ એમની દશા નથી. અને છતાંય એ વિકલ્પ આપણને આવે છે, કારણ કે આપણી યોગ્યતા પ્રતિબંધયુક્ત છે. એ પ્રતિબંધયુક્ત યોગ્યતાને કારણે આપણે એની પાસેથી બોધની બોધિ મેળવી શકતા નથી. આ આપણી રોકે છે. આ પરમ દૈનત્વ જ્યાં સુધી આવરિત રહ્યું છે, ગમે તે કારણે એના ઉપર આવરણ છે, આવરણના અનંત પ્રકાર છે, કોઈ ને કોઈ પ્રકારે આવરણ છે. એ આવરણ જ્યાં સુધી છે, દૈન્યત્વ ઉપરનું આવરણ એટલે જગતના જીવ પ્રત્યેની આદર બુદ્ધિ, જગતના તમામ જીવો પ્રત્યેનો વિનય ભાવ. જે આ ન સમજી શકે એ જૈનના ઇરિયા વૈયા કેવી રીતે સમજી શકે? જૈનોની જીવ રાશિની ખામણા કેવી રીતે સમજાય? અને જ્યારે જ્યારે આ વાત નીકળે છે ત્યારે આધ્યાત્મિક જગતની અંદર જ્યાં ચર્ચા કરવા લોકો ભેગા થાય છે ત્યારે કે છે જૈનોની બધી જ ક્રિયાઓ છે આ પ્રકારની કાલ્પનિક છે, કારણ કે સમજી શકતા જ નથી. ઈકે બેઠો હોય તો ઈરિયા વૈયા કરે, ભાઈ તે શું કરી નાખ્યું? તો મેં મારા શ્વાસોશ્વાસ લેવામાં પણ કોઈ જીવને કઈ કઈ થયું હોય ખબર નથી મને. સૂક્ષ્મ અને બાદર, જાણતા અને અજાણતા, અને મન વચન કાયાના યોગ, આ વસ્તુને અજ્ઞાનવશ, પ્રમાદવશ કે મોહવશ જ્ઞાનીઓ આ જગતની અંદર આવે છે, એમાં પણ પોતાના ઉત્કર્ષમાં જગતના અનંત જીવોનો એ ઉપકાર વેદે છે. કહો જગતના જીવોનો કેટલો ઉપકાર છે મારા ઉપર? આ આસપાસના વાયુની અંદર જીવો છે એવું કંઈ પ્રતીતિ થાય આપણને? એ જલપાન જે આપણે કરીએ છીએ એ જલપાનની અંદરના અનંત જીવો છે એની કંઈ આપણને પ્રતીતિ થાય? છકાઈના જીવોની જો કલ્પના કરીએ અને આ જીવો જો આપણે પ્રતિકૂળ હોય તો આપણી તાકાત છે, મજાલ છે કાંઈ કરીએ? એક જગતની અંદરના કોઈ પણ કાયના જીવ જો આપણાથી પ્રતિકૂળ હોય, આપણી જો દુશ્મના ઉપર આપણા તરફ દુશ્મની હોય તો આપણી તાકાત છે કાંઈ થઈ શકે? કાંઈ ન થાય હો, જસ્ટ આ ઇમેજિન કરીએ, આપણે વિચાર કરીએ કે આ હમણાં હમણાં અહીંયા વાતાવરણ બદલાઈ જાય અને અહીંયા જે કાંઈ ભાવુક કાંઈને જીવો છે એ આપણા પ્રતિકૂળ વર્તે તો કંઈ થાય? એટલે જ્ઞાનીઓ કે જે ઓહો આ જગતનો, આ વિશ્વનો, આ જગતના જીવોનો અમારા ઉપર અનંત ઉપકાર છે કે આ બધા આટલા બધા જીવો સુખી દુઃખી અનેક પ્રકારની અવસ્થામાં છે અને છતાંય આ જીવ પોતાની મોક્ષની યાત્રા કરી શકે છે અને મોક્ષની યાત્રામાં આખી પ્રકૃતિ એને મદદ કરે છે. જ્ઞાનીઓની આ દ્રષ્ટિ છે, આખી પ્રકૃતિ મને મદદ કરે છે, કોઈ બાધા કરતું નથી. કોઈ બાધા કરવાનું નક્કી કરે તો આની મજાલ છે. એક જીવ બાધા કરવાનું નક્કી કરે કે કાળા માથાનો માનવી આવું તપ કરી શકે એમ કરીને દેવલોકમાંથી ભગવાન મહાવીર ઉપર ઉપસર્ગ કરવા માટે સંગમ નામનો દેવ આવે, માત્ર એક જીવે નક્કી કર્યું કે આ શું આટલી બધી તપશ્ચર્યા કાળા માથાનો માનવી ધરતી ઉપર કરી શકે? આવું એની ધીરજ છે, આવું એનું ધૈર્ય છે, આવું એની વીરતા છે, આવું એનું પરાક્રમ છે. અને એક જ જીવ પ્રતિકૂળ થયો, આ તો મહાવીર હતા અને મહાવીરની જગ્યાએ આપણે હોય તો શું થાય? કોઈ કોઈ રીએ ખરો જંગલમાં ઉભો રે, કાવસક કરવા રોકાય ખરો? એક જીવની પ્રતિકૂળતા પણ આપણને કલ્યાણના માર્ગમાં આગળ વધવા દે એમ નથી. માટે જગત આખું મને અનુકૂળ છે, અનુકૂળ થાવ, આખા જગતનું મંગલ થાવ, આખા જગતનું કલ્યાણ થાવ, શિવમસ્તુ સર્વ જગત હો, એ ભાવથી જ આપણી યાત્રા શરૂ થાય કલ્યાણની. જ્યારે કલ્યાણ કરવો હોય ત્યારે જગતનું મંગલ પહેલા, અને જ્યારે મારી કાંઈ સાધના પૂરી થાય ત્યારે સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કરણ, ભાઈ જગતના બધાનું મંગળ હોય, બધાનું કલ્યાણ થાવ, કારણ કે જગત આખું કલ્યાણમય હોય એનું કલ્યાણ એવી મંગલમય જગતમાં જ હું મારી આત્માની મુક્તિનો માર્ગ કંડારી શકીશ. જગતના જીવોની વિરુદ્ધ જઈને માર્ગ ન મળે એના તરફની ઉપકારી ભાવ, ઉપકારી બુદ્ધિ અને એ દ્રષ્ટિ આપણને ક્યાંથી મળે? તો સત્પુરુષમાં મળે એટલે સત્પુરુષમાંથી પરમ બુદ્ધિ, અને એ કારણ કે આ પરમ દૈન્યત્વ આપણું જે છે જ્યાં સુધી આવરિત છે ગમે તે કારણે, પણ જ્યાં સુધી એ આવરિત છે એના ઉપર આવરણ છે એ રોકાઈ રહ્યું છે આપણું દૈન્યત્વ અહમને કારણે, સૂક્ષ્મ અહંકાર આપણો જ્યાં સુધી સાબુત છે ત્યાં સુધી જીવની યોગ્યતા પ્રતિબંધયુક્ત હોય છે. એને કોઈને કોઈ પ્રકારનો પ્રતિબંધ એનો ત્યાં છે જ. એને અભિપ્રાયનો પ્રતિબંધ કહેવાય, માન્યતાનો પ્રતિબંધ કહેવાય, લોક સંબંધી, સ્વજન સંબંધી, દેહ સંબંધી અનેક પ્રકારના પ્રતિબંધ છે. કયો છે? જ્ઞાની દ્રષ્ટિએ છે. પણ આપણી યોગ્યતાને કોઈને કોઈ પ્રતિબંધ લાગુ પડેલો છે. કદાપી એ બંને થયા હોય તથાપી વાસ્તવિક તત્વ પામવાની કંઈ યોગ્યતાની ઓછાઈને લીધે પદાર્થ નિર્ણય ન થયો હોય તો ચિત્ત વ્યાકુળ રહે છે અને મિથ્યા સમતા આવે છે. કલ્પિત પદાર્થ વિશે સત્યની માન્યતા હોય છે જેથી કાળે કરી અપૂર્વ પદાર્થને વિશે પરમ પ્રેમ આવતો નથી અને એ જ પરમ યોગ્યતાની હાનિ છે. પહેલા કારણને કારણે જીવની યોગ્યતા રોકાઈ જાય, બીજા કારણમાં જીવની યોગ્યતા પ્રતિબંધયુક્ત હોય અને ત્રીજા કારણમાં એની પરમ યોગ્યતાની હાનિ. સેના કારણે? કે કદાપી એ બંને થયા હોય એટલે આ જગતમાં અલ્પ સુખેચ્છા ન હોય અને પરમ દીનતા આવી હોય, પરમ દૈન્યપણું આવ્યું હોય. તો ત્રીજું એવું કયું કારણ છે કે માર્ગ પ્રાપ્તિમાં જીવને રોકે છે? ક્યારે? મુમુક્ષુતા પ્રાપ્ત થયા પછી. મુમુક્ષુતા ઉત્પન્ન થઈ હોય, સ્વચ્છંદ પ્રાયે જ્યાં દબાયો છે ત્યાં પછી માર્ગની પ્રાપ્તિને રોકનારા ત્રણ કારણ. એમાં ત્રણ કારણમાં આ લોકની અલ્પ પણ સુખેચ્છા, સત્પુરુષમાં પરમ બુદ્ધિ એટલે પરમ દૈન્યની આછાય, અને ત્રીજો કે છે કે પદાર્થનો અનિર્ણય. હવે પદાર્થનો અનિર્ણય શું? કદાપી એ બંને થયા હોય તથાપી વાસ્તવિક તત્વ પામવાની કંઈ યોગ્યતાની ઓછાઈને લીધે પદાર્થ નિર્ણય ન થયો હોય તો ચિત્ત વ્યાકુળ રહે છે. પદાર્થનો નિર્ણય ન થયો હોય, કોઈને કોઈ જગતના જીવ જેમ સંસારની અંદર સંસારના સુખમાં જેમ ભ્રાંતિગતપણે અનેક પ્રકારની માન્યતા માની લે છે, એમ પરમાર્થમાં પણ જગતના જીવો અનેક પ્રકારની માન્યતાને ભ્રાંતિને ભ્રાંતિગતપણે ઇતિશ્રી માની લે છે. એટલે અહીંયા કહે છે કે કંઈક યોગ્યતાની ઓછાઈને લીધે, હજી પૂરેપૂરી યોગ્યતા આવી નથી અને યોગ્યતાની ઓછાઈને લીધે વાસ્તવિક તત્વ પામવા માટેની જે જિજ્ઞાસા જોઈએ, વાસ્તવિક તત્વની જે ઓળખ થવી જોઈએ, એ માટેનો જે પોતાનો ભાવ જોઈએ એનો અભાવ ક્યાંક ઉણપ હોય તો કહે છે કે પદાર્થનો નિર્ણય ન થયો હોય તો ચિત્ત વ્યાકુળ રહે છે અને મિથ્યા સમતા આવે છે. કલ્પિત પદાર્થ વિશે સતની માન્યતા હોય છે. શું થાય છે? શું આવી સાધક અવસ્થામાં જો તત્વની પૂરેપૂરી ઓળખાણ ન હોય અથવા તે પામવાની પૂરેપૂરી જિજ્ઞાસા ન હોય તો થાય શું? પરિણામ શું આવે? તો ચિત્ત વ્યાકુળ રહે. આ પહેલી વાત, ચિત્તની વ્યાકુળતા. જ્યાં સુધી પૂર્ણતાની પ્રાપ્તિ થાય નહીં ત્યાં સુધી શાંત થાય નહીં. પરમ કૃપાળુ દેવે લખ્યું છે કે જ્યાં સુધી એ પરમ 15 અંશે પહોંચાયું છે પણ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી અમને કોઈ પણ હિસાબે શાંતિ ચેન પડે એમ નથી. કારણ કે પદાર્થના નિર્ણય વિશેની સ્પષ્ટ કલ્પના છે કે જ્યાં સુધી આ અવસ્થા મેં પ્રાપ્ત નહીં કરીએ ત્યાં સુધી દેહ પણ છોડીશું, ત્યાં સુધી દેહ પણ છોડીશું નહીં. બહુ સ્પષ્ટ છે. સાધક આત્મ સ્વરૂપની બાબતમાં જીવને એના લક્ષણથી, એના ગુણથી, એના વેદનથી જાણવો જોઈએ. જીવને માત્ર શબ્દોથી નથી જાણી શકાતો, અનુભવથી જાણવો જોઈએ. અને એ જો અનુભવથી ન જાણ્યું હોય તો પદાર્થના પૂરેપૂરો તત્વનો નિશ્ચય થતો નથી, ભ્રાંતિ આવીને ઊભી રહે છે, એટલે મિથ્યા સમતા આવે છે. કેવી સમતા? મિથ્યા સમતા. સ્થિર થઈ ગયા પતી ગયું, એમ થાય કે હવે આપણે પામી લીધું, આપણને ફલાણી તારીખે જ્ઞાન થઈ ગયું હતું, બસ એ નોંધ કરી લીધી, કરાવી દીધી બધા. મિથ્યા સમતા. ભાઈ માર્ગ પૂરો થઈ ગયો, સાધનાની ઘનિષ્ઠતા પૂરી થઈ ગઈ, મિથ્યા સમતા આવે છે. અને કલ્પિત પદાર્થ વિશે સત્યની માન્યતા હોય છે. સમજવું જરા મુશ્કેલ પડશે. કલ્પિત પદાર્થ વિશે સત્યની માન્યતા હોય છે. કેટલી કેટલી કલ્પનાઓ જીવની હોય છે. ઘણાને મનની એકાગ્રતા થઈ જાય અને સમજે કે હું, મને આત્મજ્ઞાન થયું. શરીરની એકાગ્રતા થઈ જાય, દેહની સ્થિરતા, શરીરની સ્થિરતા થઈ જાય, એ આત્મજ્ઞાન થઈ ગયું. આપણે કેટલા બધા અહોભાવમાં આવી જાય, ઓહો બે કલાક સુધી આમ ડગતા નથી, બરોબર છે ભાઈ. હઠ યોગી છે ને, એ 40 દિવસ સુધી 6 મહિના સુધી જમીનમાં પડ્યો રહી. દેડકા હોય ને, એ 6 મહિના સુધી ડટાયેલા રહી, 12 મહિના સુધી ભાદરમાં પાછા દેખાય ટ્રાઉન ટ્રાઉન કરતા. કાચ બહુ પડ્યો રહી, અજગર પડ્યો હોય વર્ષોના વર્ષો સુધી, 250 વર્ષ સુધી. ભાઈ મન વચન કાયાના યોગો છે, શરીરની સ્થિરતા, મનની એકાગ્રતા, આ બધા જે કંઈ છે એની અંદર ભ્રાંતિ થાય. કલ્પિત પદાર્થને વિશે સત્યની માન્યતા હોય. હું બસ આમ આંખ બંધ કરીને ઉભો છું અને પછી ઓલો એમ કે જ્યોતિ થઈ ગઈ ને આમ થઈ ગયું ને તેમ થઈ ગયું. અનેક પ્રકારની જુદી જુદી આ અરૂપી છે, આત્મા છે એ અરૂપી છે. એનું વેદન કેવળ જ્ઞાન અને દર્શન, એ એનો ચૈતન્ય નામનો પ્રત્યક્ષ ગુણ છે, એનો એનો પ્રગટ ગુણ છે આત્માનો. હવે એક જ્ઞાન ગુણ જાગૃત નથી અને મનોવ્યાપાર ચાલુ છે, આખા જગતને જાણે છે. ખ્યાલ આવે છે? મનોવ્યાપાર ચાલુ છે, આખા જગતને જાણે છે, એટલું બધું જાણે છે. તો એ જ્ઞાન પ્રગટ્યું છે કે હજી મનનો વ્યાપાર ચાલુ છે? શું ચાલે છે? કલ્પિત પદાર્થમાં સત્યની માન્યતા હોય છે. કલ્પિત પદાર્થ વિશે સત્યની માન્યતા હોય છે, એને કહે છે આભાસ. જુદી જુદી પ્રકારનો આભાસ થઈ જાય, ઘણાને પ્રભુ નજરે આવી જાય છે, બાજુમાં બેસી જાય છે, કા પોતે પ્રભુની બાજુ બેસી જાય છે. અનેક પ્રકારના આભાસ, એટલું બધું કલ્પનાનું જોર છે. એટલે મનના વ્યાપારનો જોર છે, ભૂલવું નહીં જોઈએ. અને એ જોરને કારણે એ કલ્પનાથી આખી સજીવ સૃષ્ટિ ઊભી કરે છે. અહીંયા સમવસણ ઊભું કરી દઈએ, અહીંયા દેવલોક ઊભો કરી દઈએ, સિંહાસન ઊભું કરી દઈએ, ભગવાનને બેસાડી દઈએ, પોતે બાજુમાં બેસે, ભગવાનના ચરણ ધુવે, ભગવાનને કોળિયા દઈએ ને ઈ એને ખવડાવે. અનેક પ્રકારની મનોસૃષ્ટિ, મનોરાજ, કૃપાળુદેવે શબ્દ મૂક્યો છે મનોરાજ. જોર છે જીવનું. અને આવા સાધનાના જોરને કારણે ઇન્દ્રિયોની શક્તિની અંદર પણ અતિશય આવે છે. શક્તિ ઇન્દ્રિયોની છે, એને કહેવાય છે લબ્ધિ, અતિશય. દરેક ઇન્દ્રિયોમાં આંખની નાકની આ બધી ઇન્દ્રિયોની શક્તિઓ પણ જોરથી કામ કરતી હોય છે અને તેને કારણે અનેક વસ્તુ આપણને જગતની અંદર ચમત્કાર જેવી લાગે. હવે દુનિયાના ચમત્કારની વાતની અત્યારે આપણે ચર્ચા નહીં કરીએ, પણ જે સાધક છે એ પોતે ભ્રાંતિમાં સરી પડે એનું શું? મુશ્કેલી ત્યાં છે. પરમ કૃપાળુ દેવે આ બધી વાતને, કાળ તો આ પુરુષ પાસે હતો નહીં, સમય તો હતો નહીં, પણ આ બધી વાત એના લક્ષમાં તો હતી, એટલે એમણે કહ્યું હતું કે જે રત્નમય વાણી આ દેહથી કહી શકાવી જોઈતી તે કહી શકાણી નથી. છતાં જ્યાં જ્યાં કહી શકે, શાસ્ત્રની રચના કરે તો જ્ઞાની પુરુષ શાસ્ત્રમાં ક્યાંય અપૂર્ણતા ન મૂકે, એટલે એમણે આત્માના સ્વરૂપની પ્રાપ્તિની અંદર આત્મસિદ્ધિમાં ગાથા મૂકી. આત્મા સત ચૈતન્યમય સર્વાભાસ રહિત જેથી કેવળ પામીએ મોક્ષ પંથ તેરે. આત્મસિદ્ધિના ઉપાયની અંદર આપી છે આ ગાથા. જીવના લક્ષણમાં તો આપ્યું છે કે પ્રગટ રૂપ ચૈતન્યમય એ એંધાણ સદાય યાદ રાખજે. આત્માનું એંધાણ, કોઈ પણ વસ્તુને શોધવી હોય તો એનું એંધાણ ત્રણેય કાળમાં જે વિદ્યમાન છે એને બરાબર પકડી રાખવું. સર્વ અવસ્થાને વિશે, કોઈ પણ અવસ્થામાં હશે એ પરિભ્રમણની, પણ એક એંધાણ તને બતાવીએ છીએ અને એ એંધાણ એનું પ્રગટ એવો એનો ગુણ છે. અપ્રગટ એવી તો અનંત શક્તિઓ છે, પણ પ્રગટ એવો એક ગુણ છે ચૈતન્ય. ઉપયોગ જેનાથી પદાર્થનો બોધ થાય, જેનાથી પદાર્થના લાગણી અનુભવાય, જેનાથી પદાર્થનું સંવેદન થાય, પર પદાર્થનું એ બોધ થવો, લાગણી થવી, સંવેદના થવી, એ જે ગુણ છે પ્રગટ ગુણ, એ તો સદાય છે. આ એંધાણને ધ્યાનમાં રાખજે. એ જીવને ઓળખાવવામાં કૃપાળુ દેવે શિષ્યએ કહ્યું કે નહીં, જુદું એંધાણ. આ જળ અને ચેતન ભેગા થઈ ગયા છે, કંઈક તો જુદું એંધાણ દિયો. બે એકરૂપ થઈ ગયા છે અને કેમ જુદા પાડવા? આ ચોખાની અંદર જે કાંકરી છે એ સફેદ રંગની છે, હવે આ કેવી રીતે જુદા પાડવા? જ્ઞાનીએ એક એંધાણ આપ્યું છે, એ એંધાણ આપીને આ એંધાણ ભૂલી ન જાય એટલે કહ્યું, જોજો આત્મા પાછો પ્રાપ્ત કરવો છે ત્યારે એ ચૈતન્યમય છે, સત છે. એનું ત્રણ કાળમાં હોવાપણું છે. આત્મા સત ચૈતન્યમય સર્વાભાસ રહિત. ભાઈ ચૈતન્ય કેવો? તો કે કોઈ આભાસ નથી એને, કોઈ આભાસ નથી. આભાસ શેનાથી આવે? મને કોઈ પણ પ્રકારનો આભાસ શેનાથી થાય? મારી કલ્પના જલ્પનાનું જોર હોય એનાથી. જેટલા પ્રમાણમાં કલ્પના જલ્પનાનું જોર હોય તેટલા પ્રમાણમાં જીવને કોઈ પદાર્થમાં, કોઈ વિષય, કોઈ પરિસ્થિતિ, કોઈ સ્થિતિમાં આભાસ થાય, આભાસ થાય. એટલે જ્યાં કલ્પના જલ્પના, જ્યાં કલ્પના ને જલ્પના છે ત્યાં તો બધું દુઃખદાયક છે. મીટે કલ્પના જલ્પના, જ્યારે કલ્પના ને જલ્પના મટી જાય અને આ કલ્પના ને જલ્પના એ મન સ્વરૂપ જ્યાં સુધી ચાલુ છે ત્યાં સુધી સતત ચાલે છે. મનના વિકલ્પથી ચાલે છે, મનના વ્યાપારથી ચાલે છે. આ મનના વ્યાપારને ઇન્દ્રિયોના વેપારની જેમ અંદર રહેલી સૂક્ષ્મ છઠ્ઠી ઇન્દ્રિય એવું જે મન, આવા મન વિશેનું જેટલું અધ્યાત્મ દર્શન જૈન દર્શનમાં છે એટલું અન્યત્ર નથી. ત્યાં તો મનના આધાર ઉપર કેટલીક વાર પ્રભુ મળી ગયા એવી ઇતિશ્રી કરી અને વાતની સમાપ્તિ કરી છે. જ્યોતિમાં જ્યોત મળી ગઈ, સિંધુમાં બિંદુ મળી ગયો. વાત પૂરી કર બે ભાઈ, ક્યાં સુધી જવું? જઈ શકાતું નથી. સાધનાનો માર્ગ પરમ કઠિન છે. એટલે અધવચે પછી ભ્રાંતિથી વાતની યાત્રાને સમાપ્ત કરી દીધી છે. કોઈ આ પગથિયે સમાપ્ત ઊભા થઈને ઊભા છે, કોઈ આ પગથિયે સમાપ્તિ કરીને ઊભા છે, કોઈ આગલા પગથિયે ઊભા છે. પદાર્થનો નિશ્ચય થયો નહીં, પદાર્થનો યથાર્થ નિર્ણય થયો નહીં, અને એનામાં શું આવ્યું? મિથ્યા સમતા. શું આવીને ઊભું? મિથ્યા સમતા. એટલે જ્ઞાની પુરુષ કહે છે કે કોઈ પણ પ્રકારનો વિચાર જ્યાં સુધી જીવને અજ્ઞાનની ભૂમિકા છે, પદાર્થનો નિશ્ચય વર્તતો નથી, ત્યાં સુધી એની કોઈ પણ ભૂમિકાની અંદર એ આવીને ઊભો હોય તો એનો આકાર એ ગમે તેટલું સાંભળે, એનો આકાર સંસાર સિવાય કંઈ નથી. અસંસારગત જ્યારે વાણીની વાત લ્યારે અવધારણ કરે ત્યારે જ એ પોતે સંસારના આકારમાંથી મુક્ત થાય. ને આકાર બદલાય, ફેર શું થાય? આકાર ફેર થાય, વસ્તુ ફેર થાય નહીં, પદાર્થ ફેર થાય નહીં. બહુ મહત્વની વાત જ્ઞાની પુરુષ આપણને કહે છે કે મિથ્યા સમતા ક્યારે જીવમાં આવવી જોઈએ નહીં. આપણે તો સમજીએ છીએ કે આપણી સાધનાનું અલ્પત્વ ઘણું છે, આપણી કોઈ ઘનિષ્ઠ સાધના છે જ નહીં, અને છતાં સમતા પર વિનાની છે. સમતા એટલે જ્ઞાનીઓ સમતા શબ્દ કહે છે, આપણે જેને સંતોષ કહીએ છીએ. સંતોષ, મને ઘણું મળી ગયું છે, બસ એ હું તો આમ કરું એટલે પતી ગયો, જેને સિદ્ધ થઈ ગયો પોતે. એટલી બધી સમતા છે, મિથ્યા સમતા છે. કેટલા કેટલા પ્રમાણમાં છે? તપની અંદરની સમતા જુઓ, વ્રતની સમતા જુઓ, સ્વાધ્યાયની સમતા જુઓ, ભક્તિની સમતા જુઓ, ઉપદેશ આપવાની સમતા જુઓ, અનેક પ્રકારના ધર્મના ઉપક્રમ બધા પરમપદને પ્રાપ્તિ કરવા માટેના છે. પણ આ પરમપદની બદલે પરમપદને પ્રાપ્ત કરવાના સાધનની અંદર સ્થિર થઈ અને કેવી સમતા વેધે છે આ જીવ, કે બસ મારે તો હવે કંઈ કરવાનું નથી, મારે હવે દુનિયાને શીખડાવવાનું છે. એક 5 વર્ષ 10 વર્ષની સાધના કરીને જીવ નક્કી કર્યો કે હવે તો મારા જગતનું કલ્યાણ કેમ કરવું, બસ એ સિવાય મારી પાસે કોઈ કાંઈ હવે કામ રહ્યું, શું થાય આનું? અને કૃપાળુદેવ કહે છે કે આ તીર્થંકરને જન્મથી 3 જ્ઞાન હતા. અભોગી જેવા આત્મા, આત્માકાર પરિણામી ભગવાન મહાવીર હતા, અવ્યવસાયી હતા. એણે પણ વધતા બળની જરૂર છે એટલે 12.5 વર્ષ સુધી મૌન ધારણ કર્યું. 12.5 વર્ષની કઠિનતમ મહાવીરની સાધનાનું રહસ્ય શું? આવી મહાવીરે 12.5 વર્ષ સુધી આવી ઉત્કૃષ્ટ દુર્ધર કહે એવી સાધના શા માટે કરીએ? એની ભૂમિકા નહોતી. વધતા બળની જરૂર છે અને એ સાધના કરી અને એમાંથી એ બળને પ્રાપ્તિ કરી છે. જગતના જીવો, આપણી કયા બળના આધાર ઉપર શું કર્યું આપણે, શું થયું? કોઈ વસ્તુની બૌદ્ધિક સમજણ આવવાથી કઈ આપણે પામી ગયા છીએ એ માર્ગને, કે જગતના ઉપદેશકની ભૂમિકામાં બેસી ગયા, કોઈ ગુરુની ભૂમિકામાં બેસી ગયા, પાછા માને પોતે કે ના ગુરુપદ તો હવે કરવું જ પડશે, એમાં છૂટકો જ નહીં. હવે આને આને કોણ સમજાવે અને કોણ કહે કે આ તમારી મિથ્યા સમતા આ માર્ગને રોકવાના, માર્ગની પ્રાપ્તિને રોકવાના આ કારણોનું પોષણ કરીએ છીએ આપણે, શું આપણને લાભ થશે આમાં? કઈ ખ્યાલ નથી. મિથ્યા સમતા આવે છે, કલ્પિત પદાર્થને વિશે સત્યની માન્યતા હોય છે. કોઈ એક વિશેષ અવસ્થા સાધનાની, બસ એમાં એ સમજે છે કે બસ સત મને પ્રાપ્ત થઈ ગયું, પણ સત એનાથી વ્યતિરિક્ત છે, જુદું છે. 211 જીવની કોઈ પણ માન્યતા અંધકારના ગમે એટલા ભાંગા કરીએ તો પણ એનો કોઈ ભાંગો એને પ્રકાશ કહી શકાય નહીં. 211 એમ જ્ઞાની કહે છે કે જ્યાં સુધી અસતના કોઈ પણ ભાંગા, સંસારનો કોઈ પણ સ્વરૂપ, એ સંસારનું સ્વરૂપ સંસાર જ કહેવાય, એમ અસતનું સ્વરૂપ અસત જ કહેવાય અને અજ્ઞાનનું સ્વરૂપ અજ્ઞાન જ કહેવાય. એમાં અજ્ઞાન ઓછું ને અજ્ઞાન વધારે, એ બધા ભેદ અહીંયા રહેતા એનું તારતમ્યતા પણ ગમે તેટલું હોય, પણ છતાં એ અજ્ઞાની અજ્ઞા, એને કયા ખાનામાં એની ખતવણી કરાય? કલ્પિત પદાર્થને વિશે સતની માન્યતા હોય છે, જેથી કાળે કરી અપૂર્વ પદાર્થને વિશે પરમ પ્રેમ આવતો. જે અપૂર્વ પદાર્થ છે પૂર્વે ક્યારેય આ